समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमा पूर्व रंग में सातमा श्लोक नो स्वाध्याय आपणे पूरो कर्यो। सातमा श्लोक में आचार्य भगवाने एम कहू कि जे नव तत्व में प्राप्त आत्मज्योति छे ते नव तत्व रूप एना आकार रूप थकी भले देखाय पण ए पोते चैतन्य चमत्कार भगवान आत्मा ए एम ने एम ज्ञायक ज रहे छे, ए अन्य आकारे थतो ज नथी। नव तत्व में प्राप्त थयेलो आत्मा अनेक रूपे देखाय पण एना भिन्न स्वरूप नो विचार करवामां आवे एटले आत्मा नो विचार करवामां आवे तो ए नवे तत्व माथी जुदो भिन्न ए जणाय छे अने ए एमाथी ए आत्मा पोते चैतन्य रूपे छे ए नव तत्व माथी कोई तत्व माथी जतुं नथी। ए तो एम ज रहे छे। कोई पण तत्व नो विचार करवामां आवे त्यारे एमां आत्मा ए कई रीते रह्यो छे एनो हवे पछी विचार करवानो छे। एटले आचार्य भगवाने आ वात करी अने ए नव तत्व मां अनेक रूप देखावा छतां आत्मा तो एवाने एवा स्वरूपे रह्यो छे। त्यारे नव तत्वनी श्रद्धा छे ए तो व्यवहारथी सम्यक दर्शन छे, परंतु आत्मानुं स्वरूप अनुभववामां आवे એ જ નિશ્ચયથી સમ્યક દર્શન છે। એટલે એ સાતમી ગાથાના અંતે અહીંયા એમ કહે છે કે એ પ્રમાણે જ શુદ્ધ નયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં હવે કહેશે। જે વાત પહેલા અગાઉ શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપી હવે એ વાત અહીંયા ગાથામાં એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથામાં એ વાત આવે છે। અહીંયા તેરમી ગાથામાં અહીંયા કહે છે કે ભૂતાર્થેના વિગતા જીવા જીવૌ ચ પુણ્ય પાપમ ચ આશ્રવ સંવર નિજરા બંધો મોક્ષ ચ સમ્યક્ત્વમ। ગુજરાતીમાં આપણે એ ગાથા લઈએ।
भूतार्थ ती जानील जीव जीव वळी पुण्य पापनी आश्रव संवर निर्जरा बंध मोक्ष ते सम्यत्व छे।
भूतार्थ ती जानील जीव अजीव વળી પુણ્ય પાપ અને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે। મહત્વનું શું છે અહીંયા? ભૂતાર્થથી જાણેલ આ નવ તત્વની જે વાત કરવામાં આવી એમાં એ ભૂતાર્થથી જાણેલ છે તે સમ્યક્ત્વ છે। ગાથાના અર્થમાં કહે છે કે ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે। થોડો ગાથાનો આપણે વિસ્તાર કરીએ અને સમજીએ। અહીંયા ભૂતાર્થેન અભિગતા એટલે ભૂતાર્થ નયથી જાણેલ, ભૂતાર્થ નયથી જાણેલ એટલે કે જે વસ્તુ છે, હોવાપણે છે, વિદ્યમાન છે, ત્રણીકાળ રહેવાવાળી છે, એને જાણનારા નયથી જાણેલ છે. ભૂતાર્થ નય, અહીંયા ભૂતાર્થ નય લેવામાં આવ્યો છે, એટલે ભૂતાર્થ નય એટલે એવો નય કે જે વિદ્યમાન વસ્તુ, જે ત્રિકાળ વસ્તુ, જે કાયમ રહેવાવાળી વસ્તુ છે, એને એ જાણનારો નય છે, એવા નયને ભૂતાર્થ નય કહેવામાં આવે છે. જે નય વિદ્યમાન હોવાપણે છતી વસ્તુ છે, જે ત્રણેકાળ રહેનારી છે, એને જાણનારો નય, એ જાણનારા નયને ભૂતાર્થ નય કહ્યો છે. અને એવા ભૂતાર્થ નયથી જાણેલ નવે તત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ અને મોક્ષ, એ નવે તત્વ ભૂતાર્થથી જાણેલ એવા નયથી જાણેલ છે તો એ સમ્યક્ત્વ છે. ભૂતાર્થથી જાણેલ એમ કહ્યું એટલે એનો અર્થ શું થયો કે જે વસ્તુ છે એને જણાવનારો નહીં. એટલે વસ્તુ શું છે? આત્મા છે. એ આત્માને જણાવનારો નય છે. ભૂતાર્થ નય છે એ શુદ્ધ નય છે. અને એનાથી જ્યારે વસ્તુના સ્વરૂપને જાણવામાં આવે તો એ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું, શુદ્ધ નયથી જેવું જણાય છે તેવું જ એ જણાવે છે. એટલે એવા શુદ્ધ નયની વાત અહીંયા લેવામાં આવી. શુદ્ધ નયથી જે જાણેલ છે એમ કહીએ કે ભૂતાર્થ નયથી જાણેલ છે એ આત્મા છે, એ જ સમ્યક્ત્વ છે. એટલે એ નવતત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એને જાણનાર, એ એકને જ દ્રષ્ટિમાં લેવો, એનું નામ સમ્યક દર્શન છે. નવતત્વમાં ભૂતાર્થથી જાણેલ કહ્યું છે ને અહીંયા, એટલે જે વિદ્યમાન છે એવા આત્માને જ, જ્ઞાયકને જ, ત્રિકાળ જે જ્ઞાયક છે એને જ દ્રષ્ટિમાં લેવો, એનું નામ સમ્યક દર્શન છે. અને એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. નવતત્વમાંથી, નવે નવતત્વની વાત બરાબર છે, પણ એમાં એક ત્રિકાળી ભગવાન આત્મા નાયક છે, પરમ પારિણામિક ભાવ છે, એને જુદો જાણવો, કેમ કે ભૂતાર્થથી જાણેલ કહ્યું છે અહીંયા. જો સાથે વ્યવહારથી જાણેલ કહ્યું હોત તો વાત અલગ હતી. અહીંયા ભૂતાર્થથી જાણેલ એટલે જે કાયમ રહેવાવાળી વસ્તુ જેને દર્શાવે છે તે, તો એમાં તો એ નવે તત્વમાં એક જ જુદો પડે છે, એ ત્રિકાળી ભગવાન આત્મા એને જાણનાર નથી, એને જાણનાર નથી, એ આત્મા જ દ્રષ્ટિમાં આવે છે અને એનો અનુભવ કરતા સમ્યક દર્શન થાય છે. એટલે એ રીતે એ આત્મા છે એવો બરાબર શ્રદ્ધામાં આવે છે, અનુભવમાં આવે છે. ભૂતાર્થીન અભિગતા એવો અહીંયા ગાથામાંથી અર્થ નીકળે છે. ખરેખર એને ઊંડાણથી આપણે વિચારીએ અને એનો વિસ્તાર સમજીએ તો નવતત્વ એમાં જીવ અજીવ એ બેની વાત લઈએ તો મુખ્યત્વે તો એ અજીવમાં ભલે આપણે પાંચ દ્રવ્ય ગણતા હોઈએ પણ મુખ્યત્વે એક પૂતગળ જ રહે છે, કેમ કે બાકીના જે ચાર છે એ તો પોતાનું શુદ્ધ પરિણમન કરી રહ્યા છે. જ્યારે એક અજીવમાં પૂતગળ જેવું દ્રવ્ય છે તે એનું બે રીતે પરિણમન થાય છે. પૂતગળ પરમાણુનું પરિણમન થાય છે, પૂતગળ પરમાણુનું પરિણમન થાય છે એ તો શુદ્ધ પરિણમન છે, પણ એ પૂતગળ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ બને છે અને એનું પરિણમન જે થાય છે એ વિભાવરૂપ પરિણમન છે. એ જ રીતે જીવ છે એમાં પણ એવી યોગ્યતા છે કે જે યોગ્યતાને લીધે એનું વિભાવરૂપ પરિણમન થાય. સ્વાભાવિક શુદ્ધ નિર્મળ પરિણમન છે એ તો જીવનો સ્વભાવ છે અને એ તો શાશ્વત છે. એ પરિણમન તો હંમેશ માટે રહે છે, સિદ્ધ થાય છે પછી એ જ પરિણમન છે. પણ એક યોગ્યતા એવી પડી છે કે જીવ પોતે વિકાર ભાવે, વિભાવ ભાવે અથવા તો પોતાના શુદ્ધ સ્વભાવ ભાવ કરતા અન્ય ભાવે પરિણમન કરે છે, એટલે એને પણ એક વિભાવિક પરિણમન છે. એટલે આખું નાટક જે છે એ ખરેખર જોવા જઈએ તો બે વચ્ચેનું જ છે એમ કહેવાય, જીવ અને પુદ્ગળ. કેમ કે પેલા ચાર દ્રવ્યો જે છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના શુદ્ધ પરિણમન થાય છે એટલે એમાં જીવને કંઈ જોડાવાનું થતું નથી. એના તરફ એને દ્રષ્ટિપાત કરી અને વિભાવ ભાવે પરિણમન કરવું થતું નથી. ઉદગળના જે સ્કંધ બને છે એ સ્કંધની રચનાઓમાં જીવને આશ્ચર્ય જણાય છે, એમાં કંઈક વિશેષતા દેખાય છે, એમાંથી એને સુખ પ્રાપ્ત કરવાનો ભાવ થાય છે, એમાં એને ઇષ્ટપણું અનિષ્ટપણું જણાય છે, એટલે એની સાથે જોડાતા જીવનું વિભાવરૂપ પરિણમન થાય છે. એટલે પુદ્ગળના સ્કંધ અને જીવની યોગ્યતા વિભાવ ભાવે પરિણમવાની, એ બેને કારણે થઈને જે થાય છે તે બધું શું છે, તો કે એ જીવની પર્યાય છે અને એ પર્યાયની અંદર આ બાકીના સાત તત્વોની વાત કરી છે એ સંબંધ ધરાવે છે. પર્યાય સાથે સંબંધ ધરાવે છે. જીવનું મૂળ સ્વરૂપ જે ધ્રુવ સ્વરૂપ છે એમાં એ નથી, એમાં એ વસ્તુ નથી. એ નવ તત્વમાંથી જીવ અજીવ સિવાયના બાકીના જે સાત લેવામાં આવ્યા એનો સંબંધ એ પર્યાય સાથેનો સંબંધ છે, જીવની પર્યાય સાથેનો એનો સંબંધ છે. પણ એમ નથી કે જીવના મૂળ દ્રવ્ય સાથે શુદ્ધ ત્રિકાળ રહેવાવાળું જે એનું સ્વરૂપ છે એની સાથે એનો સંબંધ છે, એમ નથી. એટલે એ પર્યાયને આપણે ગૌણ કરી દઈએ તો પછી એમાં ત્રણેય કાળ દેખાવાવાળો એ જીવ જ બાકી રહે છે એમ અહીંયા આ ગાથાનો કહેવાનો અર્થ છે. એટલે એમાં એ આત્માની જ પ્રાપ્તિ થાય છે અને એનો અનુભવ થાય છે, એટલે સમ્યક દર્શન થાય છે એમ અહીંયા કહેવું છે. એટલે આ જીવ આદિ નવ તત્વો, એમાં જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષ છે, એમાં આ બે જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે શરીર કર્મ આદિ અજીવ છે, એટલે કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય પાપ અને આશ્રવ અને બંધ થાય છે, તથા સંવર નિજરા અને મોક્ષ એ નિમિત્તના કર્મના અભાવમાં થાય છે. આપણે જોયું કે એ પર્યાયો છે, એ પર્યાયો થાય છે તો એમાં આપણે પહેલા આશ્રવની વાત કરીએ, એટલે આશ્રવમાં પુણ્ય અને પાપ આવી જાય, બંધમાં પણ એ પુણ્ય અને પાપના બંધ છે એ આવી જાય છે. તો એ થાય છે એનું કારણ શું છે, તો કર્મ જે પુદ્ગળ છે એ પુદ્ગળના નિમિત્તના સંબંધમાં, એટલે કર્મના ઉદય આવે છે એ કર્મના ઉદયના નિમિત્તે એને એની સાથે જોડાણ કરવાથી એને એવા આશ્રવ થાય છે, અને એમાં આશ્રવ થાય છે તો એ પુણ્યને પાપ રૂપે થાય છે, બંધ થાય છે તો પુણ્ય પાપનો બંધ થાય છે, શુભ અને અશુભ ભાવ થાય છે એ આશ્રવ છે, રાગ કે દ્વેષ થાય છે એ આશ્રવ થાય છે, અને પછી એવા બંધ પડે છે. પણ એમાં એ કર્મના નિમિત્તના સંબંધમાં એ પુણ્ય પાપ અને આશ્રવ અને બંધ થાય છે. તથા સંવર નિજરા અને મોક્ષ એ ત્રણની વાત વિચારીએ તો એક એના અભાવમાં થાય છે. સેના અભાવમાં? જે કર્મના નિમિત્તના અભાવમાં થાય છે. એ કર્મના નિમિત્તનો અભાવ થાય તો સંવર થાય, નિજરા થાય અને મોક્ષ થાય. સંવર થવો એટલે આશ્રવરહિત દશા, આશ્રવરહિત દશા થવી એટલે કે એને કર્મના ઉદય નું નિમિત્ત હોય પણ એ નિમિત્ત સાથે એનું જોડાણ નથી થતું તો એને સંવર થાય છે, એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તો સંવર થાય છે. અને એ જ રીતે એ કર્મના નિમિત્તના અભાવ રૂપે એ નિજરા થાય છે અને પૂર્ણપણે અભાવ થાય છે તો મોક્ષ થાય છે. એટલે એમ આ ત્રણ તત્વ અને પેલા ચાર તત્વ એમ સાત તત્વ જેને આપણે પર્યાય રૂપે લઈએ છીએ એ પર્યાય બધી કાં તો કર્મના નિમિત્તના સંબંધને કારણે કે કાં તો કર્મના નિમિત્તના અભાવને કારણે થાય છે. અને એ સિવાયના બે તત્વ જીવ અને અજીવ જે છે એ દ્રવ્ય છે. આમ આ નવ તત્વ છે. હવે આમાં નવે તત્વોમાં એ નવે તત્વ જે છે એમાં નિમિત્તની અપેક્ષા આવે છે. એ અપેક્ષાને આપણે છોડી દઈએ, નિમિત્તની અપેક્ષાને છોડી દઈએ તો પછી માત્ર એકલો જ્ઞાયક જે જ્ઞાન કરનારો ત્રણે કાળે જ્ઞાન કરનારો એ જ્ઞાયક ભાવ જે પૂર્ણ જ્ઞાન ઘન છે એ જ રહે છે. એટલે એનો જ સ્વીકાર થાય છે જો નિમિત્તની અપેક્ષા છોડી દઈએ. અને જો વિચારવામાં આવે એકલા નાયકને જ પછી વિચારવામાં આવે તો એનો જ પછી અનુભવ થાય અને એનો અનુભવ થતા સમ્યક દર્શન થાય છે. એટલે એવો એકલો નાયક નાયક ભાવ જે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરવી અને એનો સ્વીકાર કરવો, એનો સત્કાર કરવો, એનું નામ સમ્યક દર્શન. પછી એ સિવાય આપણે એ જે કહીએ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ શ્રદ્ધા જે છે એ કે પછી સ્વ પરનો ભેદ કરીને જે શ્રદ્ધા કરીએ છીએ એ ભેદથી કરવામાં આવે તો એ ભેદરૂપે કરેલી શ્રદ્ધા કંઈ સમ્યક દર્શન નથી, એ સમ્યક દર્શન નથી. એ વ્યવહાર સંકિત કહેવાય. નિશ્ચય સંકિત હોય તો એને વ્યવહાર સંકિત કહેવામાં આવે. એટલે આ ગાથાની અંદર અહીંયા જે વાત કરવામાં આવી કે ભૂતાર્થથી જાણેલ એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી જાણેલ એ નવ તત્વોની શ્રદ્ધા, એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી જ્યારે જાણીએ ત્યારે પછી એમાં ભેદરૂપ શ્રદ્ધા રહેતી નથી. એ ભેદ ચાલ્યો જાય છે અને ભેદ ચાલ્યો જાય છે એટલે માત્ર રહે છે શું, તો કે એમાં ભેદ ચાલ્યો જતા એ આત્મા જ બાકી રહે છે એટલે એવા આત્માની શ્રદ્ધા છે એ જ સમ્યક્ત્વ છે. એટલે અહીંયા ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ આદિ નવ તત્વનું શ્રદ્ધાન છે તે સંકિત છે એમ એમાં કહેવામાં આવ્યું. ગુરુદેવે આમાં જે વિસ્તાર કર્યો છે એમાંથી થોડી વાત આપણે લઈએ. પરમા અહીંયા પ્રવચન રત્નાકરમાં એ વાત લેવામાં આવી છે. ગુરુદેવે આ વાતને બહુ સારી રીતે સમજાવી છે તો એમાંથી આપણે લઈએ. પાના નંબર 192 પ્રવચન રત્નાકર ભાગ પહેલો અને ગો ટુ પેજ નંબર 203 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 203 અને પ્રવચન રત્નાકર પુસ્તકમાં 192 પાના ઉપર અહીંયા કહે છે. એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહ્યું છે અહીંયા કે આ જીવ આદિ નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે, એ નિયમ છે. જે નવ તત્વો છે તેમાં ત્રણ લોકના નાથ ભગવાન આત્મા ચૈતન્ય હિરલો બિરાજમાન છે. નવ તત્વમાં ભગવાન આત્મા બિરાજમાન છે અને જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્ય હિરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા ગુણરૂપ અનંત પાસા છે એ સ્વયં પરિપૂર્ણ છે, ગુણો પણ બધા પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એક રૂપ પડેલા છે. આવી અનંત ગુણ મંડિત અભેદ એક રૂપ વસ્તુ જે ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા તેને ભૂતાર્થ નય વડે જાણવી તે નિયમથી સમ્યક દર્શન છે. અહીં શુદ્ધ નયને ભૂતાર્થ નય કહ્યો છે અથવા ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધ નય છે. 11મી ગાથા પ્રમાણે જોઈએ તો એ જ શુદ્ધ નય છે, ત્રિકાળી વસ્તુ છે એને જ શુદ્ધ નય કહ્યો. શુદ્ધ નયનો વિષય કહો કે શુદ્ધ નય કહો એ બંને એક જ છે એમ 11મી ગાથામાં વાત આવી. અહીંયા એને ભૂતાર્થ નય તરીકે લીધો છે કે એ ભૂતાર્થ નયથી એટલે એવા શુદ્ધ નયથી જે જાણવામાં આવે છે એ ભગવાન આત્મા જ છે, બીજું કંઈ નથી, અને એને જાણતા સમ્યક દર્શન થાય છે. આગળ કહે છે અહીંયા કે જેને જાણે અનંત જન્મ મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય, એ કારણ કેવું હોય? એ કંઈ સાધારણ કારણ ન હોય. જેને જાણવાથી જન્મ મરણના ફેરા ટળી જાય, ભવ કરવા ન પડે, એ કારણ કેવું હોય? એ મુક્તિનું કારણ કંઈ સાધારણ ન હોય, એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે, એવી જળહળ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ નાયક વસ્તુ છે, અને એમાં દ્રષ્ટિ કરવી એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, એ નિશ્ચય નહીં છે. એટલે આને ગુરુદેવે મુદ્દાની મૂળ રકમની વાત કહી કે મૂળ વાત તો આટલી છે, બાકી બીજું બધું તો એની આસપાસમાં છે. જેમ કે મૂળ મુદ્દલ હોય અને પછી એનું વ્યાજ હોય, એવી રીતે મુદ્દલની વાત કરીએ તો આ મુદ્દલ છે. શું મુદ્દલ છે? કે જેને જાણવાથી મુક્તિની પ્રાપ્તિ થાય, એવી જ બધી પર્યાયો થાય, એ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન ઘન જ્યોતિ સ્વરૂપ છે, અભેદ એકરૂપ છે, એ મુદ્દાની રકમ થઈ. અહીંયા ગુરુદેવે કહ્યું છે કે જેમ ગ્રાહકનો હિસાબ કરે ત્યારે કહે કે રકમનું વ્યાજ તો આપ્યું પણ મૂળ રકમ એટલે મૂળ રકમ લાવ, એમ અહીંયા અનાદિની પુણ્યની ક્રિયા કરીને મરી ગયો પણ મૂળ રકમનું શું એને જાણ્યું નહીં. મૂળ રકમની મુદ્દાની રકમની વાત જો એને જાણી હોત તો પછી આ પુણ્ય પાપને કારણે એને ભવ થયા ન હોત, એમ કરીને ગુરુદેવીએ વાત લીધી છે કે મૂળ મુદ્દાની રકમ તો ચૈતન્ય જ્યોત પૂર્ણ જ્ઞાન ઘન આત્મા છે, એની તો એને દ્રષ્ટિ કરી નહીં, એને તો પ્રાપ્ત કરી નહીં, અને પુણ્યને પાપના ભાવમાં જ એ અનંત ભવો કરી ચૂક્યો, અને એમને એમ કરશે તો પુણ્યને પાપના લીધે થઈ અને એને અનંત ભવ થશે. મૂળ મુદ્દાની રકમ તો શું છે? તો કે પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય જ્યોત, જ્ઞાન સ્વરૂપ પોતાનું, એ ભગવાન આત્મા એ પોતાનો જ આત્મા છે, એ જ ચૈતન્ય જ્યોત છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ જ્ઞાયક છે, એ જ પરમ પારિણામિક ભાવ છે. એણે છોડીને બાકી બીજું બધું એણે કર્યું, પરના લક્ષ્ય એણે બીજું બધું કર્યું, પણ જે કરવા જેવું હતું એ મુદ્દાની રકમ એને તો એણે સંભાળી જ નહીં, એને તો યાદ કરી જ નહીં, અનાદિનો એ રખડ્યો. એ ચૈતન્ય જ્યોત પૂર્ણ જ્ઞાન ઘન એ નવ તત્વોમાં પર્યાયપણે પરિણમેલી દેખાવા છતાં જે જ્ઞાયકપણે એકરૂપ છે તે છે, અને એને જાણે માન્ય એ સમ્યક દર્શન થાય છે, સત્ય દર્શન થાય છે, અને એનું પૂર્ણ સત્ય સ્વરૂપ છે, તેવી જ તેની પ્રતીતિ થવી તેને સત્ય દર્શન કહે છે, સમ્યક દર્શન કહે છે, અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એના વિના ગમે તે કરે, એ દાન કરે કે મંદિરો બનાવે કે ઉપવાસ કરે કે તપ કરે કે વ્રત કરે, બધું નકામું છે, ધોથે ધોતા છે, એમ અહીંયા ગુરુદેવ કહે છે. એના પછી પાના નંબર 193 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં પ્રવચન રત્નાકરના પાના નંબર 193 કોમ્પ્યુટરમાં પેજ નંબર 204 ઉપર કહે છે કે જીવાદી નવ તત્વો ભૂતાર્થ નયથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુ સ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતા કહે છે કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે તીર્થની કહો કે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ કહો, વ્યવહાર ધર્મ છે અને તીર્થ કહેવાય છે. એટલે એ વાત અગાઉ પણ આવી ગઈ છે, તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ માટે અભૂતાર્થ નહીંથી જીવ અજીવ આદિ નવ તત્વો કહેવામાં આવે છે, ભેદ કરીને કહેવામાં આવ્યા. એ ભેદરૂપ શ્રદ્ધા જે કરવામાં આવી એ કહેનારો નય છે તે કેવો છે? એ અભૂતાર્થ નય છે, એ અભૂતાર્થ નય છે, એ ભૂતાર્થ નથી. એટલે એને ગૌણ કરી અને ભૂતાર્થ નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એવા આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એવા આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અગિયારમી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે ભૂતાર્થનો જ આશ્રય કરવો અભૂતાર્થ છે, તે અસત્યાર્થ છે, એ જૂઠો છે એમ કહેવામાં આવ્યું. પણ એ ગૌણ કરીને, અભૂતાર્થને ગૌણ કરીને વાત કરવામાં આવી. અહીંયા પણ એ વાત સમજાવતા કહે છે કે આ જે નિયમ જણાવવામાં આવ્યો નવ તત્વોને ભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એ નિયમ કયો, એ વસ્તુસ્થિતિનો નિયમ છે એનું કારણ સમજાવતા અહીંયા કહે છે કે એ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિને માટે અભૂતાર્થ નહીંથી આવા ભેદ નવ તત્વો કહેવામાં આવે છે. અને તે આ પ્રમાણે છે કે જીવ એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે. ક્યારે? જ્યારે અભૂતાર્થથી વાત કરવામાં આવે ત્યારે એ એક સમયની જીવની પર્યાયને લીધી છે. નવ તત્વમાં જીવ કયો ને, નવ તત્વમાં જે પહેલું જે કહેવામાં આવ્યું જીવ, ત્યાં એ જીવની એક સમયની પર્યાય તે અહીંયા જીવ. બીજું તત્વ અજીવ કહ્યું તો અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહ્યો છે. એના પછીના બાકીના લીધા સાત તત્વ, એમાં પુણ્ય, પુણ્ય એટલે દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ, તે પુણ્ય ભાવ છે. એ પુણ્ય ભાવ છે, પણ એ ભાવ કેવો ભાવ થયો? પોતાના નિજ શુદ્ધ સ્વભાવ ભાવ કરતા જુદો ભાવ થયો. એ જ રીતે પાપ, પાપ એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, અથવા તો બીજી રીતે કહીએ તો આ રળવા કમાવાના ભાવને, દુકાન ચલાવવાના ભાવને, રસોઈ કરવાના ભાવને, ખાવાના ભાવને, દવા દારૂ કરવાના ભાવને, મેડિકલ પ્રેક્ટિસ કરવાના ભાવને, એન્જિનિયરિંગની પ્રેક્ટિસ કરવાના ભાવને, જોબ કરવાના ભાવને, બધા જ ભાવ એ બધા પાપ ભાવ છે. એ બધા પાપ ભાવ છે. એટલે એ પુણ્ય અને પાપના બંને ભાવ જે છે એ શું છે? એ આશ્રવ છે. એટલે પુણ્ય, પાપ અને આશ્રવ, આ રીતે એ ભાવ છે. પણ એ કેવા ભાવ છે? આત્માના મૂળ શુદ્ધ ભાવ કરતા જુદા ભાવ છે, અન્ય ભાવ છે. અહીંયા અભૂતાર્થ નહીંથી જે વાત લેવામાં આવી છે નવતત્વની, એ વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. એટલે આ એટલે મર્યાદાથી અને શ્રવ એટલે આવવું. આશ્રવ, આશ્રવનો અર્થ અહીંયા સંધિ છૂટી પાડીને ગુરુદેવે કર્યો છે આ પ્રમાણે કે આ એટલે મર્યાદાથી અને શ્રવવું એટલે આવવું અથવા જરવું એમ કહી શકાય. એટલે મર્યાદાથી કર્મનું આવવું તે આશ્રવ છે. એટલે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવને કારણે એ આશ્રવ થાય છે. એ પણ ભાવ, જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે, તેમ આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા કર્મના આવરણ આવે તે આશ્રવ છે. આ વાણના છિદ્રને કારણે પાણી અંદર આવે એને આશ્રવ કહેવાય, આની અંદર ભરાય એનું નામ બંધ કહેવાય. એ જાણીતું ઉદાહરણ આપણે પહેલા નવ તત્વો વખતે કરીએ છીએ. અહીંયા પણ એની જ વાત કરી છે કે એના સંબંધમાં આત્માના પુણ્ય પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા કર્મના આવરણ આવે એટલે એ આશ્રવ થયો. સંવર, સંવર એટલે આત્મા શુદ્ધ સ્વરૂપે પૂર્ણ છે. આત્મા શુદ્ધ સ્વરૂપે તો પૂર્ણ છે, પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે. આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે અને એનો આશ્રય કરવામાં આવે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં કોઈ વિકલ્પ હોતો નથી અને પર તરફનું લક્ષ્ય છૂટી જાય છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળી જાય છે, પોતે પોતાના સ્વરૂપમાં રહે છે. આ સંવરની દશા છે અને એવી સંવરની દશા વખતે કોઈ આશ્રવ થતો નથી. એટલે એમ કહ્યું કે શુદ્ધ સ્વરૂપે પૂર્ણ છે અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપના આશ્રયે એ શુદ્ધિનો અંશ જે પ્રગટ થયો તે સંવર છે. નિર્જરા, સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું. સંવરપૂર્વક, સંવરપૂર્વક એટલે પોતે જ્યારે શુદ્ધ ભાવમાં છે એ વખતે શુદ્ધ ભાવ તો છે પણ એ વખતે જે કર્મોનું ખરવું થાય છે એ નિર્જરા છે. અને એ નિર્જરા એવી છે કે એ વખતે બીજા નવા કર્મ બંધાતા નથી અને માત્ર પહેલાના કર્મો છે તે ખરી જાય છે. એટલે એવી કૃપાળુ દેવ જેને સકામ નિર્જરા કહે છે એવી એ નિર્જરા છે, સાચા અર્થમાં નિર્જરા છે. સામાન્ય રીતે કર્મના સ્થિતિબંધ હોય અને એ પૂરા થાય, સ્થિતિ આ પૂરી થાય એટલે એ કર્મ ફળ આપે, અને એ ફળ આવે છે એટલે સંયોગ આવે છે કે જે રીતે પણ ફળ આવે છે જીવને, એની સાથે જીવ જોડાય છે પોતે અન્ય ભાવે, એટલે એ જે સંયોગ આવ્યા છે એ સંયોગની સાથે રાગ કે દ્વેષપૂર્વક એમાં જોડાય છે, તો એવું જોડાણ કરવાથી એને નવા કર્મ બંધાય છે. એટલે એક બાજુ નિર્જરા થાય છે અને એ જ વખતે બીજા કર્મ બંધાય છે, એટલે સાચા અર્થમાં એ નિર્જરા થતી નથી, એ વિપાક નિર્જરા છે, ખરેખર તો નિર્જરા રહેતી નથી. જ્યારે સંવરની સાથે નિર્જરા થાય છે એટલે કે નવા કર્મ બંધાતા નથી અને નિર્જરા થાય છે, તો એ સાચી નિર્જરા છે, અને એ નિર્જરા થતા હવે એને અશુદ્ધિ ઘણી ઘટી જાય છે, અને સંવર છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે સંવર અને નિર્જરા સાથે હોય અને એમ જ એ જીવ શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને એને અશુદ્ધિ કર્મરૂપ મલિનતા ઘટતી જાય છે, અને એમ કરતા એને આગળ વધતા એ કર્મરહિત દશા થાય છે. એટલે સંવરપૂર્વક અશુદ્ધતાનું કરવું એ નિર્જરા, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે. શું? સંવરપૂર્વક અશુદ્ધતાનું કરવું, અશુદ્ધતાનું કરવું, અને સામે પેલા દ્રવ્ય કર્મ છે એનું પણ એ જ રીતે ગળવું, એના નિમિત્તે જેવા અહીંયા આત્માના ભાવ છે, જે પ્રકારે આત્માની દશા છે, એના નિમિત્તે સામે પેલા દ્રવ્ય કર્મનું પણ એમ જ થઈ રહ્યું છે, ખરેખર તો એમ છે, અને શુદ્ધતાનું વધવું એ પણ આત્માની શુદ્ધતાનું વધવું છે. એ ત્રણેય નિર્જરા છે. બંધ, બંધ એટલે શું છે? તો કે દયા દાન આદિ જે વિકલ્પ ઉઠે તેમાં અટકવું તે બંધ છે. એ શુભ વિકલ્પ ઉઠે કે અશુભ વિકલ્પ ઉઠે એમાં અટકવું થયું, એ વિકલ્પ ઉઠ્યા, એ ભાવ થયા, એ આશ્રવ થયા અને એ પછી એ રહી ગયા એટલે એ અટકવું થયું, એ બંધ છે. મોક્ષ, મોક્ષ વસ્તુ જ્ઞાયક સ્વરૂપ અબંધ છે. ખરેખર તો આત્માનું સ્વરૂપ જ અબંધ છે, એ મોક્ષ સ્વરૂપ જ છે, એ મુક્તિના સ્વરૂપે જ છે, એને કોઈ બંધ છે જ નહીં. જે બંધ જે છે તે બધું પર્યાયમાં છે, પણ મૂળ તત્વ જે છે તે ક્યારેય બંધાયું નથી. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં એ જ્ઞાયક સ્વરૂપ જે અબંધ રૂપ છે એની અંદર પૂર્ણપણે સ્થિરતા થતાં એ પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે, એ પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે, એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણ આનંદ સ્વરૂપ છે એવો પૂર્ણ આનંદ ત્યાં પ્રગટ થાય છે, એનું નામ મોક્ષ છે. આત્માનું સ્વરૂપ જ મુક્ત છે એટલે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, એ જ્ઞાયક છે, એ મુક્તિ સ્વરૂપે જ રહ્યો છે, એ ક્યારેય કોઈ રીતે બંધાયેલો છે જ નહીં. તો બંધાવું થયું, બંધ થયો, કર્મના બંધ થયા, કર્મની મલિનતા થઈ, એ બધું શું છે? તો કે પર્યાયમાં છે. અને જ્યારે એવા અબંધ જ્ઞાયકમાં પૂર્ણપણે સ્થિરતા થાય, પહેલા એમાં દ્રષ્ટિ થાય ત્યારે સમ્યક દર્શન થાય છે, અને પછી એમાં આગળ વધતા વધતા એમાં પૂર્ણપણે જ્યારે સ્થિરતા થાય છે ત્યારે એ દશામાં વિતરાગતા પ્રગટે છે અને પૂર્ણ મુક્તિની દશા પ્રાપ્ત થાય છે, એનું નામ મોક્ષ છે. પહેલા 13મા ગુણસ્થાને ભાવ મોક્ષ હોય છે અને પછીથી 14 ગુણસ્થાન પછીથી એ શરીર અશરીરી થઈ જાય છે, શરીર છોડે છે, નિર્વાણ પામે છે, એટલે બાકીના 4 અઘાતી કર્મો પણ ચાલ્યા જાય છે, અને પછી એ સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે, એ પૂર્ણ મોક્ષની દશા છે, એ પૂર્ણ આનંદની દશા છે. એટલે આ રીતે નવ તત્વ જે દર્શાવવામાં આવ્યા છે એ અભૂતાર્થ નહીંથી એ ભેદ કરીને જે શ્રદ્ધા કરવામાં આવી છે એને વ્યવહાર સંકિત કહી શકાય, જો સાથે નિશ્ચયથી પોતાના સ્વરૂપના અનુભવ સહિતનું નિશ્ચય સંકિત હોય તો. પણ નિશ્ચય સંકિત નથી તો એને વ્યવહાર સંકિત પણ કહેવાય નહીં, તો એને વ્યવહાર સંકિત પણ કહેવાય નહીં. પણ હવે બીજી રીતે આપણે અહીંયા તો દ્રષ્ટિ કરવાની છે કે આ નવ તત્વની જે વાત કરી એ બધા તત્વોમાં આત્મા રહેલો છે. અહીંયા બધા તત્વની જે વાત કરવામાં આવી એમાં જીવ ને અજીવ એને પણ અહીંયા એ રીતે લેવામાં આવે કે એક સમયની જીવની પર્યાયને લેવામાં આવી અને એ રીતે અજીવની વાત લેવામાં આવી. તો એમાં એને નિમિત્ત કોનું છે? એ પરદ્રવ્યનું નિમિત્ત ઉદગળના સ્કંધો કર્મ રૂપે છે. એ કર્મના ઉદયોનું નિમિત્ત એને પામી અને જીવની આ દશા થાય છે. અને એના અભાવરૂપ જે દશા થાય છે એ સંવર, નિદ્રા અને મોક્ષની છે. એટલે એ વસ્તુને આપણે છોડી દઈએ, એ નિમિત્તને આપણે જુદું પાડી દઈએ, તો પછી એ બાકી બીજું કંઈ રહેતું નથી, માત્ર એક એમાં આત્મા જ રહે છે, બીજું કંઈ રહેતું નથી. આ વાત અહીંયા દર્શાવવી છે. હવે એના પછી પારા નંબર 194 ઉપર અહીંયા કહે છે કે બીજા પેરેગ્રાફમાં કે આ નવ તત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ. શું કહેવું છે કે આ નવ તત્વની જે ભેદરૂપ દશાઓ આપણને જે સમજાવી એ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નય છે. ભૂતાર્થ નય એ સત્યાર્થ નય છે, એ શુદ્ધ નય છે. અને એ શુદ્ધ નયથી જોવામાં આવે તો એમાં એકપણું પ્રગટ કરે છે. કઈ રીતે એકપણું પ્રગટ કરે છે એ અહીંયા ગુરુદેવ સમજાવે છે આપણને કે આ નવ તત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. એને માત્ર ભૂતાર્થથી જોવામાં આવે, ભૂતાર્થ નહીંથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી, તો એક ભગવાન આત્મા જ એમાં રહે છે, બીજું કંઈ રહેતું નથી. એટલે એવા શુદ્ધ નયપણે જેની સ્થાપના આપણે કરી એવો ભગવાન આત્મા એ જ રહ્યો અને એની અનુભૂતિ એટલે કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે એની અનુભૂતિ એ સમ્યક દર્શન છે. એટલે નવ તત્વરૂપ ભેદોના વિકલ્પમાં એ રાગની આડમાં નવ તત્વ કહીને ભેદ કરવામાં આવ્યા એને વિકલ્પ, ભેદને લીધે વિકલ્પ ઉભા થયા, રાગ પણ થયા. એ રાગની આડમાં ને વિકલ્પની પછવાડે એમ કહીએ આપણે તો ચાલે. એ ભેદો, વિકલ્પ અને રાગ એની પાછળ એ ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાયેલી છે. તેને ભૂતાર્થ નય વડે એકપણે પ્રગટ કરવામાં આવતા તેમાં એકમાં દ્રષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્મા અનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવ તત્વમાં આત્મા પ્રસિદ્ધ ન થતો, નવ જુદા જુદા ભેદરૂપ દેખાતા હતા, એમાં આત્મા સીધો પ્રસિદ્ધિમાં આવતો ન હતો. દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે અને એ પર્યાય સહિત જોતા એની પર્યાય સહિત જોયો એટલે આપણને એ કેવી પર્યાયમાં દેખાયો, એ આશ્રવ રૂપે બંધ રૂપે એમ દેખાયો. એટલે એમ જોતા એ પ્રસિદ્ધિ પામતો ન હતો એ ભગવાન આત્મા. જ્યારે શુદ્ધ નહીંથી જોઈએ એને, એટલે ભૂતાર્થ નહીંથી એને જોઈએ, તો એકમાત્ર એ ભગવાન આત્મા જ એમાં જણાય છે. નવ તત્વમાં આત્મા પ્રસિદ્ધ ન હતો. દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્ય મૂર્તિ છે અને પર્યાય સહિત જોતા પ્રસિદ્ધ નહોતો થતો, તે એકરૂપ ચૈતન્યને જોતા ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. કઈ રીતે સમજાયું છે એ અહીંયા સમજવાનું છે. નવ તત્વને ભેદરૂપે જોતા જે થાય છે એમાં અને નવ તત્વને અભેદરૂપ દર્શાવનારા શુદ્ધનયથી જોતા જે અનુભવ થાય છે એની અહીંયા વાત કરવામાં આવી છે. આગળ પણ બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, એટલા માટે આપણે એનો ઘણો બધો ભાગ આપણે લઈ રહ્યા છીએ. ખૂબ સ્પષ્ટતા થશે. આ ગાથા બહુ સારી રીતે સમજવા જેવી છે. નવ તત્વની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન સંકિત એમ કઈ રીતે વાત ચાલે એવી નથી. એમાંથી નીકળી અને નિશ્ચયપૂર્વક એ સંકિત શું છે અને એ નવ તત્વની શ્રદ્ધા કરતા એમાંથી નિશ્ચય સંકિતની પ્રાપ્તિ કેવી રીતે છે એ વાત 13મી ગાથામાં આવી જાય છે. બહુ સુંદર વાત છે, એમાં બહુ સમજવા જેવી વાત છે. એટલે આપણે એનો જેટલો વિસ્તાર ગુરુદેવે કર્યો છે એમાંનો મોટા ભાગનો વિસ્તાર આપણે લઈએ છીએ. અહીંયા આગળ પણ કહે છે કે નવના ભેદને જોતા નવ ભેદ છે ખરા, પણ એ આશ્રય કરવા લાયક નથી. કેમ કે નવ તત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિ થશે. એ ભેદ પાડીને જો તમે એમાં રોકાઈ રહેશો, ઊંચવાઈ જશો, પણ ક્યારેય સમ્યક દર્શન નહીં થાય. આ શ્રવણે બંધ ને કર્મના સંબંધે ને કર્મ ઉદયમાં આવે એટલે આમ ને એની પછી એ રીતે એ વિચારણા કર્યા જ કરો, પંડિતાઈ થશે પણ સમ્યક દર્શન નહીં થાય. એ વાત અહીંયા કહેવી છે. પણ એ આશ્રય કરવા લાયક નથી. કેમ? એનું કારણ સમજાયું કે નવ તત્વના ભેદમાં, ભેદના જ્ઞાનમાં એ રોકાવાથી તમને ઈષ્ટ બુદ્ધિ થાય, અનિષ્ટ બુદ્ધિ થાય, ગમે તે થાય, રાગની ઉત્પત્તિ થશે. એટલે અનાત્માની પ્રસિદ્ધિ થાય, એમાં આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. રાગ તો અનાત્મા છે, રાગ છે તે અનાત્મા છે, એની પ્રસિદ્ધિ થાય. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થ નય એક પણ પ્રગટ કરે છે, એકલા નાયક ભાવને દેખાડે છે. આપણે શરૂઆતમાં જ ભૂતાર્થ નયની વાત સમજ્યા. ભૂતાર્થ નય કોણ છે, શું છે? તો કે ભૂતાર્થ નય એ છે, ભૂતાર્થ નય એ છે કે જે વિદ્યમાન વસ્તુને જણાવનારો નય છે. ભૂતાર્થ નય વિદ્યમાન વસ્તુને જણાવનારો છે. તો કે એવો ભૂતાર્થ નય કયો હોય? તો કે શુદ્ધ નય છે, એ ભૂતાર્થ નય છે, એ ભૂતાર્થ નય છે. ભૂતાર્થ નય એટલે શું? તો કે જે વિદ્યમાન વસ્તુ જે છે, જે વિદ્યમાન છે એને જણાવનારો છે. વિદ્યમાન એટલે ત્રિકાળ વિદ્યમાન રહેવાવાળી વસ્તુ છે એને જણાવનારો છે. તો એમાં પર્યાય અને આત્મા બંનેને લઈએ તો એમાં પર્યાય તો ક્ષણિક છે ને. વિદ્યમાન ત્રિકાળ રહેવાવાળું જે તત્વ છે એ આત્મા છે, એટલે એ આત્માને જણાવનારો એ ભૂતાર્થ નય છે. એટલે ભૂતાર્થ નય કરીને આપણે જયારે વાત કરીએ ત્યારે એમ થાય કે ભૂતાર્થ નય છે એ વિદ્યમાનને જણાવનારો છે. અને જયારે આપણે શુદ્ધ નયના વિષયની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ લઈએ છીએ કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ રહેવાવાળો છે. અહીંયા વિષય નક્કી છે. ભૂતાર્થ નય કહીએ છીએ ત્યારે આપણી પાસે વિષય નક્કી છે કે જે વિદ્યમાન ત્રિકાળ છે એને જણાવનારો નય. એટલે વસ્તુ વિષય નક્કી છે અને પછી આપણે એ વિષયને જણાવનાર કોણ છે? તો એ ભૂતાર્થ નય છે એમ આપણે લઈએ છીએ. એટલે એના વિષયથી નય તરફ જઈએ છીએ. અને જયારે આપણે પહેલા જે કર્યું 11મી ગાથામાં એમાં શુદ્ધ નયથી એનો વિષય શું છે? તો કે એ આત્મા છે, શુદ્ધ ત્રિકાળ ભેદ રહિત અખંડ ભગવાન આત્મા છે. એટલે અહીંયા વાત આખી એ રીતે લેવામાં આવી છે કે ભૂતાર્થ નહીંથી, ભૂતાર્થ નહીં કહ્યું એટલે જ એમાં આવી ગયું કે એ ત્રિકાળને દર્શાવનાર જે હોય એ જ ભૂતાર્થ નહીં હોય, બીજો કોઈ ભૂતાર્થ નહીં ન હોય. અને ભૂતાર્થ નહીં છે એ શુદ્ધ નહીં છે, એ નિશ્ચય નહીં છે. એટલે જયારે ભૂતાર્થનો આશ્રય કરીને એ જોવામાં આવે, ભૂતાર્થ નહીં દ્વારા દ્રષ્ટિ કરવામાં આવે, તો એ ભૂતાર્થ નહીં એ જ્ઞાયક ભાવને દેખાડે છે. એટલે અહીંયા એમ કહે છે કે પેલું જે નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા કરવામાં આવી અથવા તો એનું જ્ઞાન કરવામાં આવ્યું વ્યવહાર નહીંથી, તો એનાથી તો આત્માની પ્રસિદ્ધિ ન થતા રાગની જ પ્રસિદ્ધિ થઈ, અનાત્માની પ્રસિદ્ધિ થઈ. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થ નય એ એક પણ પ્રગટ કરે છે એટલે કે એકલા જ્ઞાયક ભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને જાણવાથી એક પણ પ્રાપ્ત થાય છે. ભૂતાર્થ નયથી જે દેખાડે છે એ શું છે? તો એ જ્ઞાયક ભાવ છે. અને એવા જ્ઞાયક ભાવને દેખાડે છે એ ત્રિકાળી, એની સન્મુખ થતા, એવા ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને જાણવાથી એક પણ પ્રાપ્ત થાય છે. એવો એ એક જ છે. એક પણ શેમાં પ્રાપ્ત થાય છે? એ નવ તત્વોમાં એક પણ પ્રાપ્ત થાય છે. આ એક ત્રિકાળી જ્ઞાયક ભાવ એ કોણે દર્શાવ્યો? ભૂતાર્થ નય દર્શાવ્યો. એ ભૂતાર્થ નય દ્વારા એ એકપણું પ્રગટ થાય છે એમ કહ્યું ને. તો એ કઈ રીતે થાય છે એની અહીંયા સ્પષ્ટતા છે કે ભૂતાર્થ નય છે તે ત્રિકાળી જ્ઞાયક ભાવને બતાવે છે. અને ત્રિકાળી જ્ઞાયક ભાવની સન્મુખ થઈને જાણવાથી એ નવ તત્વ ની અંદર ભેદરૂપ જે હતું એ ભેદ નીકળી જતા એકમાત્ર એકપણું જે એમાં જણાય છે, એટલે એ એકપણું શું છે? એ એકપણું છે, એ આત્મા છે. એ એકપણાની એમાં પ્રાપ્તિ થાય છે. આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. એમાં એકપણા દ્વારા એ આત્મા પ્રસિદ્ધ થાય છે. કેમ કે નવે નવ તત્વને આપણે ભેદરૂપે સમજ્યા ત્યાં બધે જે આત્મા રહ્યો છે એને જ આ ભૂતાર્થ બતાવે છે કે જે કાયમ રહેવા વાળી ચીજ આ છે એની સાથેની એની પર્યાય છે એના તરફ દ્રષ્ટિ નહીં કરતા એની શ્રદ્ધા છોડવામાં આવે, પર્યાયની શ્રદ્ધા છોડવામાં આવે તો એ નવ તત્વમાં એ એક રૂપે જે રહ્યો છે એ ભગવાન આત્મા ત્રિકાળી ત્રણેય કાળ રહેવા વાળો છે અને એનો જ અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, એ ખ્યાલમાં આવે છે, દ્રષ્ટિગોચર થાય છે, એનું દર્શન થાય છે. તેથી ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવાથી સમ્યક દર્શન જ છે એ નિયમ કયો છે. બહુ સરસ રીતે વાત આખી સમજાવી દીધી કે નવ તત્વમાં કઈ રીતે શ્રદ્ધા કરવાથી સ્વરૂપમાં જવાય, સમ્યક દર્શન થાય, આત્માનું અવલોકન થાય, આત્માનું જ્ઞાન થાય. તો ભૂતાર્થ નય દ્વારા દ્રષ્ટિ કરવામાં આવે છે ત્યારે એ એકપણું દર્શાવનાર નવ તત્વની ભેદરૂપ જે શ્રદ્ધા છે એ છોડાવી અને એકમાત્ર ત્રિકાળીની શ્રદ્ધા કરાવનાર એ ભગવાન આત્મા એમાં પ્રસિદ્ધ થયો એ જ સમ્યક દર્શન છે અને એમ જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન છે એ આ રીતે એ સ્વરૂપની પ્રાપ્તિ છે. એ કેટલો સમય છે એની વાત નથી અહીંયા. સમ્યક દર્શન થાય છે તો એ કેટલો સમય માટે રહ્યું, એ ત્રિકાળીની અનુભૂતિ કેટલા સમય માટે એ રહી, કેટલી મિનિટ માટે રહી એની વાત નથી અહીંયા. પણ એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, એ અનુભવમાં આવ્યો એટલે એ પોતે પોતા દ્વારા અનુભવાયો, પોતાને પોતા દ્વારા પોતે જ અનુભવાયો એની અહીંયા વાત કરવી છે. કેમ કે અનાદિથી એ કર્યું નથી, બીજું બધું કર્યું છે. જીવે અનાદિથી મુદ્દાની રકમ છે ને એને ભૂલી ગયો છે અને વ્યાજમાં એ રમત રમ્યા કરી છે. મુદ્દાની રકમને જ ભૂલી ગયો છે, પુણ્ય પાપના ભાવમાં એ રમ્યા કર્યો છે. પણ મુદ્દાની રકમ એટલે આત્મા એને એ ભૂલી ગયો છે. તેવા આત્માને પ્રાપ્ત કરવો છે એટલે અહીંયા આ વાત કરી કે ભાઈ નવતત્વની શ્રદ્ધામાં તું આ રીતે શ્રદ્ધા કરે તો એ ખરેખર એ આત્મા જ છે. એટલે નિશ્ચયથી નવતત્વને જાણવા એટલે ભૂતાર્થ નય દ્વારા, શુદ્ધ નય દ્વારા જાણવામાં આવે તો દરેકે દરેકની અંદર નવે નવની અંદર ભગવાન આત્મા એ જણાય છે, દેખાય છે, અનુભવમાં આવે છે, એનું દર્શન થાય છે. અને એમ થતાં જે પર્યાય થઈ એ શુદ્ધ નિર્મળ પર્યાય થઈ એને સમ્યક દર્શનની પર્યાય કહેવામાં આવે. એટલે આ મૂળ ગાથામાં જે કહેવામાં આવ્યું છે ત્યાં આ વાત કહેવામાં આવી છે અને બીજો બધો જે વિસ્તાર જે કર્યો છે એ બધો વિસ્તાર આપણને અમૃતચંદ્રાચાર્ય ભગવાને મૂળત્વની વાતને સમજાવવા માટે કર્યો છે. ઘણો બધો વિસ્તાર કર્યો છે કે જેને લીધે થઈ અને આપણને ખૂબ ખૂબ એમાંથી સ્પષ્ટતા થાય અને સ્વરૂપમાં જવાય. કેમ કે દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, ટીકાકાર પણ એવા જ છે. ગમે તેવા ટીકાકાર આમાં ચાલે પણ નહીં, મૂળ ગાથાની અંદર જે ભાવ ભર્યા છે એવા ભાવને એ બહાર લાવી શકે એવા ટીકાકાર હોય તો જ એ ગાથાનું હાર્દ સમજાય. કુંદકુંદાચાર્ય ભગવાને ગાથા લખી પણ સામે એની ટીકા કરનાર પણ એવા જ છે. એટલે એમના અંતરમાં જે ભાવ હતા એ ભાવને એમણે બહાર લાવ્યા છે. તો અહીંયા ટીકામાં આપણે કેટલીક વાત અહીંયા ટીકામાંથી આપણે લઈ લીધી છે. આપણે ટીકામાં આગળ અહીંયા જઈએ અને શરૂઆત કરીએ છીએ. અહીંયા ટીકામાં શું કહ્યું કે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નયથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કયો? કારણ કે તીર્થની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ વ્યવહાર નયથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ છે તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. અહીંયા સુધીની વાત કરવામાં આવી. બે વાત લઈ લીધી કે વ્યવહાર ધર્મ તીર્થ એની પ્રવૃત્તિને માટે જે અભૂતાર્થ વ્યવહાર નયથી જે કહેવામાં આવ્યું એમાં એ નવે તત્વ ને ભેદથી સમજાવવામાં આવ્યા છે. એના નામ પણ કહેવામાં આવે એટલે એની સંજ્ઞા પણ કહેવામાં આવી. એ સંજ્ઞા છે એ તત્વને ભેદથી કહેવામાં આવ્યા છે, એ બધી વાત બરાબર છે, પણ મૂળ એમાં એ બધા વાચ્ય જે છે એ શું છે? તો કે દરેકની અંદર જો એ કર્મની અપેક્ષા, નિમિત્તની અપેક્ષા જે છે એનો સદભાવ કે અભાવ એને જો દૂર કરવામાં આવે તો એમાં આત્મતત્વ જ સમાયેલું છે, એ વાત આપણને દ્રષ્ટિમાં આવે છે. અને એ કેવી રીતે થાય? તો કે ભૂતાર્થ નહીંથી જો ભૂતાર્થ નહીંથી એને જાણવામાં આવે તો એ એક પણ, કેમ કે ભૂતાર્થ નહીં તો વસ્તુ વિદ્યમાન ત્રિકાળી હોય એને જ દર્શાવે, એટલે બાકીની બીજી બધી વસ્તુ નીકળી જાય. એટલે શુદ્ધ નહીંથી જે શુદ્ધ નહીંનો જે વિષય છે એવા શુદ્ધ નહીંના વિષયને જ ભૂતાર્થ નહીં તો દર્શાવશે. એટલે શુદ્ધ નહીંપણે જે સ્થપાયેલા આત્માની અનુભૂતિ અને એની અનુભૂતિનું લક્ષણ શું છે? આત્મખ્યાતિ છે. આત્માની અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે. એની જરા વાત આપણે લઈએ. આત્મખ્યાતિ, આત્મખ્યાતિ આ ટીકાનું નામ છે અને અહીંયા એમ કહ્યું છે કે એ આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. તો આત્મખ્યાતિ કઈ રીતે છે? તો કે આત્માની અનુભૂતિ થાય છે, આત્મા અનુભવમાં આવે છે. આત્મા અનુભવમાં આવે છે એટલે તો એની આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્માની પ્રસિદ્ધિ થાય કઈ રીતે? આપણે પ્રવચન સારના અલિંગણના બોલમાં પણ એ વાત આપણે સમજ્યા છીએ કે આત્મા ઇન્દ્રિયો દ્વારા કઈ દ્રષ્ટિગોચર થતો નથી, ઇન્દ્રિયો દ્વારા એ પ્રસિદ્ધિ પામતો નથી. આત્મા જે છે એ જણાય છે કેવી રીતે? આત્માની પ્રસિદ્ધિ થાય છે કેવી રીતે? તો કે અતિન્દ્રિયપણે થાય છે. આત્મા એ અતિન્દ્રિયપણે એ ખ્યાલમાં આવે એવો છે, ઇન્દ્રિય દ્વારા એ જણાય એવો નથી. અલિંગ્રહણના બોલમાં પણ એ વાત આવે છે. અલિંગ્રહણ એ ગ્રહણ થતો નથી, એ ઇન્દ્રિયો દ્વારા એ જણાતો નથી. ઇન્દ્રિયો દ્વારા બીજાને પણ જણાતો નથી, પોતાને પણ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. છતાં પણ એ આત્મા પ્રસિદ્ધિ પામ્યો છે. તો આત્મા પ્રસિદ્ધિ પામ્યો કેવી રીતે? તો કે એ અનુભૂતિ દ્વારા. આત્માની અનુભૂતિ થઈ, સ્વસંવેદન છે, એ સંવેદન છે. એ સંવેદનમાં આત્મા જે છે એને અનુભવમાં આવ્યો છે એટલે એને માટે આત્મા એ પ્રસિદ્ધ થયો કે આ આત્મા. અને એમ આત્માની ખ્યાતિ છે એટલે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે યાર એવો એ આત્મા અનુભવમાં આવે છે એમ અહીંયા કહેવું છે. આપણે આટલો ભાગ અહીંયા સુધી આજના સ્વાધ્યાયમાં રાખીએ. હવે આગળ જે વાત કરી છે એ આવતી વખતેના સ્વાધ્યાયમાં આપણે લઈશું, વધુ વિસ્તાર પણ કરીશું. આ ગાથા બહુ સમજવા જેવી છે, મૂળ વાત જલ્દી પકડાય એવી નથી. એટલે આપણે જે આજની વાત કરી છે એ પછીથી બધાને ખાસ વિનંતી છે કે પ્રવચન રત્નાકર, સમયસાર અને સમયસાર સિદ્ધિ એ બધામાંથી વાંચવું, સાંભળવું, ગુરુદેવના પ્રવચન પણ સાંભળવા અને ખૂબ વિચાર કરવો. દ્રવ્યાનો યોગ જે છે એ વિચાર કરવાનો, ખૂબ મનન મંથન કરવાનો અને ત્યાર પછીથી દ્રવ્યાનો યોગની તો પ્રાપ્તિ કરવાની હોય છે. દ્રવ્યાનો યોગ કંઈ પંડિતાઈ માટે નથી, દ્રવ્યાનો યોગ તો પ્રાપ્ત કરવો એટલે એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. તો આપણે એ આશયથી જ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આમાં કોઈ પંડિતાઈની કોઈ વાત નથી. એટલે માત્ર જો કંઈ વાત હોય તો એ જ છે કે સ્વરૂપની પ્રાપ્તિ, દ્રવ્યાનો યોગની પ્રાપ્તિ કરવી છે એટલે આવા અપૂર્વ સર્વોત્તમ દ્રવ્યાનો યોગના ગ્રંથનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એટલે ખૂબ ઉત્સાહપૂર્વક બધાને આમાં અભ્યાસ કરવા વિનંતી છે. તમે પુસ્તક સાથે રાખો એ વખતે પણ અને પછીથી પણ એનો ખૂબ અભ્યાસ કરો, એ બહુ જરૂરી છે. સમયસાર આખો ગ્રંથ જે છે એ તો કેટલાક લોકો તો એવું માને છે કે તો મુનિઓને સ્વાધ્યાય કરવા માટેનો ગ્રંથ છે એટલે સુધી લોકો માને છે. ખરેખર એમ નથી, કોઈ પણ જીવ એની યોગ્યતા પ્રમાણે આગમોનો અભ્યાસ કરી શકે છે. એટલે આપણી હવે એવી પાત્રતા થઈ છે અને એ પાત્રતા આપણે જાતે કેળવી છે તો પછી હવે આગળ વધીએ અને એવો દ્રવ્યાનો યોગ પ્રાપ્ત કરીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો સુખદામ બોલો પ્રભુ.
દિન રાત રહે તદ ધ્યાન મહી. Thank you.